నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వంజాయణం నమో లోయే సోపస్సాహనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
ప్రతగత విలసంతం సంసమాలోక్యేన త్యజసి జగితి మూర్త్యా సాక్ మే
కర్తమో.
కోమల్ సంబోధన ના અર્થ વાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધન થી કહે છે કે હે ભાઈ, તું કોઈ પણ રીતે મહાકષ્ટે અથવા મરીને પણ તત્વનો કૌતુહલી થઈ આ શરીરાદી મૂર્ત દ્રવ્યનો એક મૂર્ત બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વપર દ્રવ્યથી જુદો દેખી આ શરીરાદી મૂર્તિ પુદ્ગલ દ્રવ્ય સાથે એક પણાના મોહને તું તરત જ છોડશે.
એક મૂર્ત કહ્યું છે ને, એમાં કેવળ જ્ઞાન લીધું આને બહાર કરતા. એ તો
જો આ આત્મા બે ઘડી કુદરત ગણતી પોતાના શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરે તેમાં લીન થાય, પરિસે આવે પણ ડગે નહીં, તો ઘાતી કર્મનો નાશ કરી કેવલ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું મહાત્મ છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. માટે શ્રી ગુરુએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.
એક વિચાર આવ્યો કે તીર્થંકરના દ્રવ્ય ઉપર ઉપસર્ગ આવ્યો ને, આમાં ઉપસર્ગ નો શબ્દ આવ્યો, એટલે વિચાર આવ્યો કે પાર્થનાથ ભગવાન તીર્થંકર દ્રવ્ય હતા, એના ઉપર ઉપસર્ગ આવ્યો. પણ બીજા ઉપર પ્રેમી તીર્થંકર પ્રાયો હતો એના ઉપર નહીં.
એ તો ઊંડા ઉપસર્ગણી કાલ થા ના, જો છે તીર્થંકર મુનિ હોતે ઉનકે ઉપર ઉપસર્ગ નહીં આતા.
નહીં આતા
તો ઊંડા ઉપસર્ગણી કાલ નો દોષ.
બાકી કોઈ ત્રિવી ઉપરથી કોઈ ઉપર આવ્યો નથી ઉપસર્ગ. આવી જ નહીં, સમજો ને, એવા પૂંચાળી ગયો ને તો કાળમાં ઘણું એવું બનાવ કર્યું, હલકામાં હલકો કનિષ્ઠમાં કનિષ્ઠ કાળ એમાં આપણો જન્મ, અને ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આપણે કર્યું. બોલો, પાંચ કથાનું શું કારણ? બીજી કોઈ ક્રિયાકાંડ ન લીધી, બીજી જે સાધકના વ્યવહારોની ક્રિયા એ કાંઈ ન લીધી, માત્ર દેહને જોઈને મિથ્યા તો થાય છે, દેહને આત્મા માને છે અને મિથ્યા તો થાય છે, એ જ વાત છે. એનું કારણ સર્વ સામાન્ય જીવ ઓલા તો ઓછા હોય ક્રિયાકાંડમાં, એટલે કે સાધકની સાધક થયા પછી જે વ્યવહારિક ક્રિયા છે એને કરનારા સમાજના ઓછા, વ્રત તપ નિયમ પછકાન એ ઓછા હોય. જ્યારે આ જીવ લોટ ઓફ રોજ નિયમ, ભગવાનના દર્શન કરવા, ભગવાનની પૂજા કરવી, સ્તુતિ વંદન નમસ્કાર, એટલે દર્શનથી માંડીને પૂજા એ પ્રકાર બહુ ચાલે છે. સર્વ સામાન્ય કરી શકે, ઉપવાસ તો કોક કરી શકે, વ્રત કોક કરી શકે, પરિગ્રહ પરિમાણ કોક કરી શકે,
દર્શન તો સબ કર સકતે,
બધા દર્શન કરવા છે. અને દર્શન કરીને ધર્મ માને છે, એટલે ઈ ચાલતી પ્રચલિત વાતને મુખ્ય રાખી અને કુંકુના ત્યારે બરાબર બહુ વિચિક્ષણ પુરુષ થયો, બહુ વિચિક્ષણ પુરુષ થયો.
અને એમાં કઈ રીતે મિથ્યાત્વનું પાપ લાગે છે?
પાપ લાગે છે, ધર્મ માનીને કરે છે ને, એ કઈ પુણ્ય માનીને કરતો નથી. પુણ્ય માને તો ધર્મ જુદો માને, ત્યારે એટલો ભેદ તો એને ખબર નથી. પુણ્યથી ધર્મની ક્રિયા જુદી છે, આત્મનુભવ ધર્મની ક્રિયા એ તો જાણતો નથી. સર્વ સામાન્ય જીવ, અમે જ્ઞાને હતા અદ્વાનપારામાં, સવારના પોતમાં શ્વેતાંબર પૂજાના કપડાં પહેરી અને હાથમાં ઓલું બધું લઈ, પૂજા પરનો સામાન બૈરાઓ પણ થેલી લઈ અને બધું નીકળે સમજી ગયા. કેટલાક તો આમ બાંધીને તૈયાર થઈને નીકળે ઉગાડે પગે. એટલે આ સર્વ સામાન્ય દેહની સ્તુતિને તીર્થંકરની સ્તુતિ કરી માને છે, તો તીર્થંકરની સ્તુતિ છે નહીં. અને તીર્થંકરની સ્તુતિમાં પેલું સમ્યક દર્શન પ્રગટ થાય એ તીર્થંકરની કેવડીની સ્તુતિ કરી કહેવાય, સીધી વાત. એમાં બીજું સ્ટેજ ન મૂક્યું કે થોડો બીજો તમે પાપનો ત્યાગ કરો, તમે વેપાર રોજગાર કરો છો એ પાપ છે એ છોડો, એ વાત જ નથી લીધી કે પાંચ ગાથા.
હવે આ પ્રતિકૂળ જીવ કહે છે તેની ગાથા કહે છે. જો જીવ હોય ના દેહ તો આચાર્ય તીર્થંકર ધણી, સ્તુતિ
સૌઠ રે મિથ્યા જતેથી એકતા જેવ દેહની. એમાં આચાર્યની તીર્થંકર બે લઈ લીધા, બે લીધા. એનું એક કારણ છે કે અત્યારે તો તીર્થંકર નથી, પણ તીર્થંકરની પ્રતિમા છે એટલે તીર્થંકર લીધા. તીર્થંકર લેવાનું કારણ તીર્થંકરની પ્રતિમા માટે તીર્થંકર લીધા. અને આચાર્ય તો પાંચમા આરાધ્યના છડા સુધી આચાર્ય તો ભાવલી કિશન તો થઈ શકે છે. એટલે આચાર્ય
એનો દેહ દેખીને એમ કરે કે અમે કુંકુન આચાર્ય નમસ્કાર કર્યા, તીર્થંકર કી નહીં અગેલી આચાર્ય કી પીધી. આ રીતે તો બધા જ્ઞાનીઓ માટે એમ જ આવી ગયો ને, જ્ઞાની સુધી ગુરુદેવ ના દર્શન કર્યા એમ
બતાવી ગયા
શરીર ને જોઈને એમ કે મેં એના દર્શન કર્યા
મીઠા તો છે
મીઠા તો છે ભાઈ ને જોઈને કે ભાઈ ના દર્શન કર્યા
મીઠા તો છે
મીઠા તો છે
પૂન છે એમ નહીં
મીઠા તો છે
ગંભીર વાત છે અને આને સંભાળીને મૂક્યું ગુરુદેવે સંભાળપૂર્વક નહીતર મોટો ઉહાપો થાત કે આ બધો વ્યવહાર ઉડાડે છે ક્રિયાકાંડના વ્રતને તો ઉડાડ્યું પણ આ સ્થાનકવાસી છે ને એટલે પ્રતિમાના દર્શનને ઉડાડ્યું જોયું સ્થાનકવાસી છે માટે ઉડાડ્યું ના ના હું ખરું કહું છું બહુ વિચક્ષણ પુરુષ એ સમજી ગયા નહીતર મારે પ્રતિપાદન કરવું છે એ અટકી જશે એને તો પ્રતિપાદન તત્વનું કરવું હતું એ એટલે આપણે જે અત્યારે ખુલ્લી વાત કરીએ છીએ એવી ખુલ્લી વાત એને કરી એટલું કહ્યું કે આ ભગવાનની ભક્તિમાં રાગ બિડાઈ જાય છે એટલો બોલ્યા
ધ્યાન બિડાઈ જાય છે
જ્ઞાન બિડાઈ જાય છે રાગનું જ્ઞાન બિડાઈ જાય છે એમ બોલ્યા ભક્તિમાં ઠૂઠીને તરત જ પોતે ભક્તિમાં બેસે છે રોજ બધું કહી દીધું જ્ઞાન બિડાઈ જાય છે એટલે અજ્ઞાન થઈ જાય
તારું
હા હા બેન આવું છે આપણે આપણું કરીને ભાગો બાકી કઈ હળવેથી કોઈ વખતે કેવું બાકી કઈ પ્રતિપાદન નથી એટલું થાય કે પરને જાણતા ભ્રાંતિ થાય છે અધ્યોષણ થાય છે એમાં બધું આવી ગયું ના આવ્યું જો આચાર્ય તીર્થંકર બે તીર્થંકર તો અત્યારે છે નહીં પણ તીર્થંકરની પ્રતિમાઓ છે અને તીર્થંકરની પ્રતિમા એ પણ દેહ છે ને એને જાણીને મેં તીર્થંકરની શ્રુતિ કરી ભક્તિ કરી પૂજા કરી વિદ્યાર્થી આંધળો વાંચી શકે એવું લખ્યું છે ખોલવા જાય તો મુશ્કેલી થઈ જાય સ્થાનકવાસીમાં થયા કે પ્રતિમાના માનતા નતા ને એટલે પ્રતિમાના દર્શનથી મિથ્યાત્વ થાય છે એમ કે છે એટલે એ સ્થાનકવાસીનું કહેવા માગે છે અને આપણે બધા ખોટા છીએ એમ કહેવા માગે છે એટલે એ વાત એને ઉકેળી બરવા દેહને આત્મા ભીન છે હું ભેદ નથી કરાયું બસ આત્માને સ્તુતિ કરો એ ધર્મ છે એટલી વાત કરી ઓલી સ્તુતિમાં મિથ્યાત્વ થાય છે
સમજો તો નહીં લોકો મૂર્ખ છે સાવ
સાવ મૂર્ખ
અમારા હિતની વાત કરે છે એમ તો સમજે
ના ના સવડું ન લીએ બેન અરે એ તો આત્માથી સવડું લીએ કેટલો આમાં માલ પહેર્યો છે આ જ લીધું પેલું બીજું કઈ ન લીધું કેમ કે સર્વ જીવો ભગવાનની સ્તુતિ માને ધર્મ માને છે એટલે બધાને મિથ્યાત્વ નો દોષ લાગે છે એમ કે એમ કહેવા માંગે છે ચાલો આગળ કેમ કે આ અજ્ઞાની જીવ દલીલ કરે છે કે અમે તો ભગવાનની સ્તુતિ કરીએ છીએ અને દેહ છે તે જીવ છે જીવ છે તે દેવ છે કઈ જુદી ચીજ નથી મિથ્યા હો જાયગી અને મુનિરાજો પણ સ્તુતિ કરે છે નમસ્કાર પૂજા કરે છે ભગવાન પૂજા ન કરે પણ પગે પગે તો લાગે
વંદન
કરે સ્તુતિ કરે હા સ્તુતિ કરે ને ચોવીસ ચતુર્ગની સ્તુતિ ન કરી કરે બોલો
અપ્રતિબુદ્ધ જીવ કહે છે અપ્રતિબુદ્ધ કહે છે કે જો જીવ છે તે શરીર નથી અપ્રતિબુદ્ધ કહે છે કે જો જીવ છે તે શરીર નથી, તો તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે બધી મિથ્યા જૂટી થાય છે. તેથી અમે સમજીએ છીએ કે આત્મા કે દેહ જ છે.
અમે સ્તુતિ કરી છે, સાચી છે એમ.
જો સ્તુતિ કી ગઈ હે તીર્થંકર ઓર આચાર્ય.
હા, પરંપરા ચલતી હે,
ચલતી હે,
અનાદી સે.
હા, દેહ ઓર આત્મા અલગ અલગ હે. આપ કહેતે હૈ કભી એક એક સમય ભી એક નહીં હોતે, અલગ હી અલગ હે. તો ફિર દોનો
આજ તક જો પરંપરા ચલતી હે
હા, વો જુટી હો જાયેગી,
જુટી હો જાયેગી.
પરંપરા જુટી હે ક્યા,
જુટી હે ક્યા?
ઇસલિયે દેહ ઓર જીવ એક હી હે,
એક હી હે.
ઇસલિયે વો પરંપરા સચ્ચી હે,
સચ્ચી હે.
એમ હેને કેવું,
એમ કેવું છે
બરાબર.
સમર્થ આચાર્ય થયા, સમર્થ
સમર્થ.
હે, કોણ કિયા? આ સ્તુતિ ખોટી છે ને મિથ્યા સ્તુતિ કોણ કીએ? સમર્થ આચાર્ય સિવાય.
આત્માઓ દેહ
ટીકા,
જે આત્મા છે તે જ કુંદલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે.
આત્મા ને આ દેહ ક્યાં જુદા છે? અપ્રતિભૂત કે આત્મા તે દેહ છે ને દેહ તે આત્મા છે, બે જીત જુદી નથી એમ કે છે.
જો આત્મા ને છે તે જ પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે,
શરીર છે.
જો એમ ન હોય,
એમ જો ન હોય, એક ન હોય, બે હોય તો,
જો એક ન હોય તો તીર્થંકર આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય.
ચોવીસમો કળશ.
કાંતે વાસ્ન પયંતિ દશ દિશો ધામના નિરંધંતિ એ ધામો દામ મહર્ષિનામ જનમનો મોષ્ણંતિ રૂપેણ દિવ્યેન ધ્વનિના સુખમ શ્રવણયો સાક્ષાક્ષરંત અમૃતમ વંદ્યાતેષ્ટ સહસ્ત્રલક્ષણ ધરા તીર્થેશ્વરા સૂર્યયા. કળશમાં બે લીધા તીર્થંકર ને
સૂર્ય
આચાર્ય. તે તીર્થંકર આચાર્ય,
તીર્થંકર સ્વરા અને સૂર્ય,
એટલે
સૂર્ય એટલે આચાર્ય,
બરાબર. તે તીર્થંકર આચાર્યો
વાંધવા યોગ છે, વંદન કરવા યોગ,
વંદવા યોગ,
વંદવા યોગ, વંદવા યોગ ને વાંધવા યોગ કહેવાય. અમે અમારામાં વાંધવા યોગ હારે તારક શિષ્યતા બનવા, વાંધવાનું એ શબ્દ વાંધવાનો છે. હા, એટલે આ જે શબ્દ છે એ દિગંબર નો વાંધવાનું છે, એ ચાલે છે. વાંધવાનું અમે વાંધવા જાય છીએ, વંદન કરવા નક્કી અમે વાંધવા જાય છીએ એમ કે મેં સાંભળેલું છે એ શબ્દ આમાં છે.
કેવા છે તે? પોતાના દેહની કાંતિથી દશે દિશાઓને ધુએ છે.
ઓલાને ખાતરી થઈ જાય કે હા, દેહ છે તે જીવ, જો કેટલો દેહની કાંતિ, દેહના ધર્મ બતાવ્યા. પછી કહેશે કે ભાઈ દેહના ધર્મ
કઠિન છે, સરળ નહીં, કઠિન છે,
બહુ કઠિન છે, અસાધારણ છે. આ ગુરુદેવને પુંજોર્જસ બાળ બ્રહ્મચારી ગુરુદેવ અને તેજોમય શરીર સમજી ગયા. એને જોઈને ઘણા અનિયમિત નમી પડે, શરીરને જોઈ. યા સ્તુતિ માં આ નમૂનો ગુરુદેવ
બરાબર. પોતાના દેહ ની કાંતિ થી દશે દિશાઓને ધુવે છે, નિર્મળ કરે છે. પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજ વાળા સૂર્યાદિક ના તેજ ને ઢાંકી દે છે.
શરીર નું તેજ એવું
કરોડો સૂર્ય,
એમ
કરોડો સૂર્યો થી પણ અનંત ગુણો એનો શરીર નો તેજ છે. કરોડો સૂર્ય એની સામે ફીકા છે એટલી શરીર નો તેજ છે. એક સૂરજ ને આપણે આંખ ભર નથી જોઈ શકતા, એટલે એના શરીર ને આમ તેજ એટલું બધું આમ આંખ માં સમાય નહીં એમ એટલું તેજ હોય શરીર.
કરોડો સૂર્ય ઝાંખું થઈ
જાય, ઝાંખું થઈ જાય, કરોડો સૂર્ય ફીકા એની સામે
એટલી શરીર ની કાંતિ.
કાંતિ
એટલે તો અંધારું તો એની પડખે ચડે નહીં,
બિલકુલ અંધારું હોતું જ નથી. એના શરીર ની પ્રકાશ થી બધું પ્રકાશિત થાય એટલો બધો પ્રકાશ.
એને સૂર્યના તેજ ની જરૂર નહીં,
નહીં નહીં સૂર્યના તેજ તો એની સામે ફીકા લાગે,
ફીકા લાગે તારા જેવું.
હા, જેમ રાતમાં ઓલો ચંદ્રમા કેમ લાગે, સૂર્ય નિકલ આતા હૈ ના તો ચંદ્રમા શામ કા કેસા લગતા હૈ.
ચંદ્રમા કો કિંમત નહીં,
કાંતિહીન
બિલકુલ નહીં,
તેજહીન લગતા,
તેજ નહીં લગતા. એસે
ભગવાનના શરીર નો એટલો તેજ છે કે એમાં એની સામે કરોડો સૂરજ ફીકા લાગે, તેજહીન લાગે. બોલો. ઉત્કૃષ્ટ તેજ વાળા સૂર્યાદિક ના તેજ ને ઢાંકી દે છે. પોતાના રૂપ થી લોકોના મન હરી લે છે.
જોયે ત્યાં ખલાસ
એ મુષણમ થી કીધું ને,
પાણી પાણી થઈ જાય
એના મન ને ચોરી લે છે,
ચોરી લે છે.
મનોહર્ક એટલે મનોહર કહેવાય છે. અને 1008 લક્ષણો ને ધારણ કરે છે એવા છે,
એવા છે
એવા નથી,
એવા નથી.
ઇત્યાદિ તીર્થંકર આચાર્યોની સ્તુતિ છે તે બધીએ મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે શરીર છે, ઉદ્ગલ દ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું. ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી, તું નય વિભાગને જાણતો નથી. બોલો.
આ ભૂલ થવાનું પણ કારણ બતાવે છે. તને તે ભૂલ થઈ છે એ તો નય વિભાગ જાણતો નથી. એ કેસે નય વિભાગ જાણતો હોય એ શરીરને આત્માને આત્માને શરીરને માને એમ, નથી જાણતો. એટલે વ્યવહાર રહીએ આને જીવ કયો છે અને નિશ્ચય નહીં એ જીવ નથી, એ નયનો વિભાગ તો જાણતો નથી એમ કે છે.
એટલે તને ભેદ જ્ઞાન થતું,
એટલે ભેદ જ્ઞાન થતું નથી એમ. નયનો વિભાગ છે કે વ્યવહાર નહીં એ એને દેહ ને જીવ સંજ્ઞા આપી છે,
એટલે જે સ્તુતિ કરી છે ને,
હા,
એને આવો શરીર છે, દસો દિશાઓને આમ કરે છે, બધાના મનને હરે છે, એ જે સ્તુતિ શાસ્ત્રમાં કહી છે,
કહી છે,
એ વ્યવહાર નહીંથી કહી છે,
કહી છે. અને તું એને નિશ્ચય નહીંથી તીર્થંકર માની લીધું, એ તારી ભૂલ થી. તું નય વિભાગ ને જાણતો નથી, એટલે જયારે તું નય વિભાગ ને જાણીશ ત્યારે એ તીર્થંકર તું એને નહીં માન એમ કે તું નય વિભાગ ને જાણતો નથી. ત્યાંથી શરૂઆત કરી છે.
એટલે શાસ્ત્ર માં જે સ્તુતિઓ કરવામાં આવી છે એ વ્યવહાર નીતિ,
વ્યવહાર નીતિ કરવામાં આવી છે, નિશ્ચય નીતિ નહીં.
એટલે દેહ ને જીવ ને એક એક કરીને
એ એનું કારણ છે કે દેહ માં આત્મા છે ને, તો દેહ ઉપર આરોપ તીર્થંકર નો આપ્યો છે, આત્મા નો
બરાબર
આરોપિત કથન છે. અને તે અનારોપિત માન્યું કેમ કે નય વિભાગ જાણતો નથી એમ. આરોપિત કથન ને તું સત્યાર્થ માની
લે
છે. ખરા તીર્થંકર એમાં,
એ
ખરા એમાં જ છે, દેહ માં દેહથી જુદા નથી. પણ એ વ્યવહાર નહીં નું કથન છે. દેહ ને જીવ કેવો એ વ્યવહાર નહીં, આત્માને આત્મા કેવો તે નિશ્ચય નહીં છે. અને નિશ્ચય થી જોવામાં આવે તો આત્માથી દેહ ભિન્ન છે એ વખતે એમ. નહીં વિભાગ તો જાણતો એટલે તું આને સત્યાર્થ
દેહ ને
આ જ તીર્થંકર એમ. આનાથી જુદા કોઈ તીર્થંકર હોય એમ.
સૂક્ષ્મમાં
વ્યવહારને જ નિશ્ચય માને છે એનું નામ મિથ્યાત્વ. થૂળ વાત હોય કે સૂક્ષ્મ વાત, સિદ્ધાંત જે અસત્યાર્થ ને અભૂતાર્થ છે એને સત્યાર્થ માને છે એને સમ્યક દર્શન ધર્મ થાય ક્યાં થાય?
એને ભેદ જ્ઞાન ન થાય,
ન થાય ભેદ, એકતા થાય, આત્માની ભ્રાંતિ તને થઈ છે. એટલે જૈન દર્શન નિશ્ચય નહીં ને વ્યવહારને બે પ્રકારે પ્રતિપાદન કરે છે, એમાં ભેદ જ્ઞાન રહેલું,
ભેદ જ્ઞાન રહેલું
એમ. વ્યવહાર નહીં ને વ્યવહાર નહીં જાણે એને એનાથી ભિન્ન નિશ્ચય નહીં જાણે તો વ્યવહારનો નિષેધ આવી જશે એમ.
બરાબર,
પણ વ્યવહારને ને નિશ્ચય માની લઈએ ખલાસ થઈ. ચાલો બોલો ગાથા. તે નહીં વિભાગ આ પ્રમાણે,
તે નહીં વિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે. જીવ દેહ બંને એક છે વ્યવહાર નયનુ વચન નિશ્ચય તો જીવ દેહ કદાપિ એક પદાર્થ ના,
કદાપિ કોઈ કાળે
એટલે જે દેહ ની બધી સ્તુતિ કરવામાં આવી પેલા તો જીવ દેહ એ વ્યવહાર નહીથી,
બરાબર ને, વ્યવહાર નથી કરવામાં આવી છે. પણ નિશ્ચય નથી તો જીવ અને દેહ કદાપી એક ચીજ, એક નથી એમ. નહીં વિભાગ તો જાણતો નથી, હવે હું તને વિભાગ સમજી જઈશ તો આ દેહ ની સ્તુતિ છે, તીર્થંકર ની સ્તુતિ છે એવી માન્યતા તારી છૂટી જશે અને તને આત્માનો અનુભવ થશે એમ કે છે. નિશ્ચય સ્તુતિ એમ, આત્માનો અનુભવ તે તીર્થંકર ની નિશ્ચય સ્તુતિ. ત્યારે એમ પ્રશ્ન કોઈ કર્યો નહીં કે તીર્થંકર તમે આત્માનો અનુભવી તીર્થંકરની સ્તુતિ તો આત્મા બધા તીર્થંકર થઈ જશે અથવા તે જ આચાર્યની સ્તુતિ તો બધા આચાર્ય થઈ જશે, એમ પ્રશ્ન ન કર્યો. એમ પ્રશ્ન કરવાની જરૂર છે. હા, કેમ કે તીર્થંકરની કેવડીની સ્તુતિ કહી તો એને એમ કહ્યું કે ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન આત્માને અનુભવો તેનું નામ નિશ્ચય સ્તુતિ પહેલી છે. તો એ પ્રશ્ન કરવો જોઈએ કે તીર્થંકર ને આચાર્ય, અત્યારે આ તીર્થંકર ને આચાર્ય તો નથી છતાં પણ તમે આને અનુભવ કરવો એ તીર્થંકર ની કેવડી ની સ્તુતિ થઈ ગઈ એમ તમે કહ્યું તો તીર્થંકર તો નથી કે પાંચેય પદ સ્વરૂપે એક આત્મા છે, લે તો આત્માની સ્તુતિમાં પાંચેય પદ આવી ગયા છે એમ કહેવા માંગે છે. એ પ્રશ્ન થાય, આત્માનો અનુભવ કરો એમ કહેશે એકત્રીમાં. અને એ નિશ્ચય એ કેવડી તીર્થંકર ને કેવડી ની સ્તુતિ થઈ, અહીંયા આચાર્ય શબ્દ નો વાપરો. હા, એમ એનું કારણ છે કે આત્મા છે ને એ જ પોતે તીર્થંકર ને કેવડી છે. તીર્થંકર ને કેવડી બે શબ્દ મૂકવાનું કારણ છે એમાં. શું કારણ છે કયો? કોઈ કા સામાન્ય ક્યાં કેવડી, આ ગૂઢ ભાષા બહુ છે, ઘણી ગુઢ ભાષા છે, રહસ્યવાળી વાત છે. તીર્થંકર ને કેવડી બે શબ્દ મૂકશે કાઉન્ટમાં, ચાલો આમાં ઘણું નીકળશે. આમ દેખાય છે સ્થૂળ પર કેટલું નીકળે
છે
એ છે ભરેલું.
વ્યવહાર ને તો એમ કહે છે જીવ અને દેહ એક જ છે, એમ ન કીધું વ્યવહાર નહીં જીવ અને દેહ એક છે એમ નહીં. વ્યવહાર નહીં તો એમ કહે છે.
હા, વ્યવહાર નહીં કહે છે એમ, જૂઠું કથન.
મને હે નહીં,
હે નહીં
વો એસા કહેતા હે,
કહેતા હે બસ. તો કેને સે હો જાતા
નહીં, કેને સે હોતા નહીં,
હોતા નહીં. કીકા ઘડા કેને સે હો જાતા,
જાતા નહીં,
નહીં હોતા.
વ્યવહાર નહીં તો એની ભાષા કેવી, આમ
કેવી સુંદર
વેદ જ્ઞાન કરાવે એમ.
હા, વેદ જ્ઞાન. હા,
વ્યવહાર ને તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, પણ નિશ્ચયને એનું કેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી.
પાછું શબ્દ વાપરો કદી પણ નથી. શું કામ? કે દેહ ને આત્મા જયારે જુદા પડે સિદ્ધ પરમાત્મા થાય ત્યારે જુદા છે એમ કોઈ ન લઈ લે, એટલા માટે શબ્દ વાપરો.
કદી પણ એક નથી.
એટલે અત્યારે એક નથી,
અત્યારે એક નથી, જુદા જ છે.
જુદા છે એમ
કે વ્યવહારને જ્યારે એક કહે છે ત્યારે એ જુદા જ છે.
હા, એ સમયે,
હા એ સમય જુદા છે.
કદી શબ્દ આપ્યો ને,
બરાબર, બહુ બઢિયા.
નકર તો કોઈ તર્ક કરે કે બરાબર છે, સિદ્ધ ભગવાન થાય ત્યારે જુદા થઈ જાય છે, ત્યાં સુધી તો છે ને એમ. એટલે કે નિશ્ચય ની એક કદી એક નથી,
કદી એક નથી.
એ કદી માં છે રહસ્ય,
રહસ્ય છે,
કાળ અટાણે નથી,
અટાણે નથી
એમ. કદા અપી કદી પણ,
કદી પણ એક પદાર્થ
નથી. ચાલો આગળ. એટલે તર્ક કરી શકે છે કે બરાબર છે, તમે કહો છો અમે માનીએ છીએ સિદ્ધ ભગવાન થાય જયારે, ત્યારે એક નથી, અત્યારે એક છે, અત્યારે એક નથી,
કદી પણ એક નથી,
કદી પણ
અત્યારે એક નથી
એમ કહે છે.
ટીકા. જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાડી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એક પણાનો વ્યવહાર છે.
વ્યવહારનું પણ કારણ આપ્યું,
એક ક્ષેત્રે
રહીએ છીએ, આકાશના ક્ષેત્રે,
આકાશના
એક ક્ષેત્રે.
આમ બંને ના,
આ એક ક્ષેત્ર નો અર્થ આ કરે,
એક ક્ષેત્ર
એટલા,
પણ એમાં સાફ છે ને,
હા,
એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એટલે એક ક્ષેત્ર અવગાહ, અવગાહ જે શબ્દ આવે છે ને,
હા,
એ અવગાહ એટલે એ તો આકાશનું લક્ષણ છે ને,
આકાશનું,
એટલે આકાશના એક ક્ષેત્રે,
હા એમ છે, આકાશના ક્ષેત્રે બે એક સાથે રહેલા
છે,
એકના પ્રદેશમાં બીજો પ્રદેશ કરી જાય છે એમ છે નહીં, બરાબર છે. દૂધને પાણી આકાશના એક પ્રદેશે છે, દૂધમાં પાણી કરી ગયું, પાણીમાં દૂધ એમ છે નહીં,
જુદા જ ના હોય,
હા
એમ છે નહીં,
એમ નથી,
જુદા જ છે,
જુદા. આ વ્યવહારની પણ સિદ્ધિ કરી કે વ્યવહાર કેમ ઉત્પન્ન થયો, એમ કે વ્યવહાર ઉત્પન્ન કેમ થયો, કે કારણે એક ક્ષેત્ર હોવાથી વ્યવહાર નહીં કહે છે એમ.
આમ વ્યવહાર માત્રથી જ,
માત્ર કહી દીધું,
આમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એક પણ છે, પરંતુ નિશ્ચયથી એક પણ નથી,
નથી
વ્યવહારથી છે એમ કહીને તરત જ
છે, નથી
છે,
નથી
એટલે નથી,
નથી
નથી, સાંજુ
છે, નથી છે, નથી
એટલે નથી,
નથી એટલે નથી એમ કહે
છે. માલ
લેવા જાય કે છે નથી, છે નથી, પણ કાં કયો કે છે ને કાં કયો નથી, પણ તું સમજો નહીં, છે નહીં,
હે નહીં,
છે નહીં એમ કહ્યું અમે, છે નથી, છે નથી, હે નહીં, કે
એમ હે એસે બોલતે હૈ નહીં,
હે નહીં,
હે નહીં,
હે નહીં, હે
તો ક્યાં સમજે, હે નહીં
હૈ, માને નહીં હૈ, નહીં
માને નહીં, પરંતુ નિશ્ચયથી એક પણ નથી, કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો જેમ પીલાપણું આદિ અનેક, અરે પીલાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવા સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી,
જો સર્વથા,
સર્વથા
ભિન્ન એટલે સર્વથા,
સર્વથા
ભિન્નપણું થવાથી નહીં,
હોવાથી,
અત્યંત ભિન્નપણું હોવાથી, ત્રણ શબ્દ બસ છે,
હાજી સર્વથા ભિન્ન હોવાથી,
સોનું ને ચાંદી એક નથી,
કોઈ પણ કાળે ને કોઈ પણ રીતે એક નથી,
એક નથી,
અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ છે, એક પદાર્થપણાની
અસિદ્ધિ છે, સિદ્ધિ નથી બનતી,
તેથી અનેકપણું જ છે,
અનેકપણું જ છે,
સોનું
ને ચાંદી બે જુદા જ છે,
જુદા જ છે,
એક પિંડ હોય ત્યારે
પણ, ત્યારે
એમ કહે છે,
જુદા જ છે, બરાબર,
લક્ષણ ભેદે ભેદ છે, ભાવ ભેદે ભેદ, ક્ષેત્ર ભેદે ભેદ,
વસ્તુ ભેદે ભેદ,
વસ્તુ ભેદે ભેદ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાઈ ચારે ભિન્ન છે,
ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે.
જો કેવી ભાષા વાપરી,
બહુ અચ્છી. ઉપયોગ અને અનુપયોગ,
ઉપયોગ
અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવા આત્મા અને શરીર ને અત્યંત ભિન્નપણું હોવાથી,
જો આમાં પણ અત્યંત અને ભિન્નપણું હોવાથી, ત્રણેય શબ્દ કોના ચાંદી માં છે એવા મૂક્યા, સર્વથા ભિન્નપણું થવાથી નહીં, હોવાથી
એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી, તેથી અનેકપણું જ છે. આવો આ પ્રકટ નય વિભાગ છે.
તો નય વિભાગ થી સમજીશ ને તો સમજાશે. નય નો પ્રયોગ પણ કથનચિત આવશ્યક છે, આવશ્યક છે. વ્યવહાર ને નિશ્ચય બે સમજે, એ નિશ્ચય ને સાચું માને, વ્યવહાર નો નિષેધ કરનાર,
એને સત્ય સ્વરૂપ ની ખબર પડે,
ખબર પડે. આ સત્ય લાગે તો બીજું અસત્ય લાગે,
એમ
એમ.
વ્યવહાર ને તો આત્મા અને શરીર ને એક કહે છે અને નિશ્ચય ને ભિન્ન કહે છે. તેથી વ્યવહાર ને શરીર નું સ્તવન કરવાથી
સ્તુતિ કરી એમ માનતા નથી.
આ જ વાત હવેની ગાથામાં કહે છે. જીવ થી જુદા પુદગલ મઈ આ દેહને સ્તવીને મની માને પ્રભુ કેવળી તણું વંદન થયું સ્તવનાથી.
આમાં કેટલો સુધારો કર્યો, જીવ થી જુદા.
જીવ થી ભિન્ન આ પુદગલમય દેહ ની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવલી ભગવાન ની સ્તુતિ કરી.
હજી હજી આ જે અજ્ઞાની જીવ છે એ પોતે આનો આધાર આપે છે કે અમે સ્તુતિ કરીએ છીએ એમ નહીં,
મુનિરાજે
પણ સ્તુતિ કરે છે
અને એમ માને છે,
એમ માને છે કે અમે સ્તુતિ કરી. પણ
જીવથી જુદા
એ એક શબ્દ ઉમેર્યો,
એટલો ખ્યાલ આવી ગયો ને
એને, તો આવી ગયો ને વેદજ્ઞાન વર્તે છે.
નહીં, એમને અજ્ઞાનીને પણ એટલું તો ખ્યાલ આવ્યો,
એટલો ખ્યાલ આવ્યો
કે નય વિભાગ થી એને
સમજાવ્યું. હા, એ બરાબર.
વ્યવહાર ને થી એક છે, સેને થી તો જુદું છે.
અચ્છા,
તો હવે એવી રીતે ભાષા વાપરે કે જીવ થી જુદા આ દેહ કી સ્તુતિ કરકે ચલો આપ કહેતે આત્મા કી સ્તુતિ નહીં કરી.
નહીં,
જીવ સે જુદા દેહ કી સ્તુતિ કરકે મુનિરાજ એસા માનતે હૈ કે હમે કેવલી કી સ્તુતિ
કરી. તો એસા હમ કરે કે નહીં,
હમ કરે કે નહીં, હમારી ભી સહી હૈ કે નહીં,
થોડી હમારી પણ રાખો.
વાતચીત ચાલે છે.
એ આધાર આપે. એ તો એને એમ જ દેખે છે ને, એ કઈ સ્તુતિ કરતા હોય ત્યારે બીજા ઉભો હોય તેમ કહે કે આ દેહ ની સ્તુતિ કરીને અમે સ્તુતિ કરી છે એમ અમે માનતા નથી, એનાથી જુદા આત્માની સ્તુતિ અમે કરી. એ તો કઈ કહેવાનું હોય નહીં એમ, એટલે બહાર નું દેખે છે બધા અને બહાર ની વાત કરે છે, પણ એને વ્યવહાર છે અને ઓને તો અજ્ઞાન થી એ મિથ્યાત્વ છે. આને તો મુનિરાજ ને શુભ ભાવ છે એ વખતે, મિથ્યાત્વ નથી, મિથ્યાત્વ વગર નો ચરિત્ર નો દોષ છે.
જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે. તેવી રીતે પરમાર્થથી શુક્લ રક્તપણું તીર્થંકર કેવલી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થંકર કેવલી પુરુષનું શુક્લ રક્ત તીર્થંકર કેવલી પુરુષ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે, પરંતુ નિશ્ચયને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
એક મહા સિદ્ધાંત મૂકી દીધો, કોઈ પણ સ્તવન કરતો હોય મુનિ ભલે મુનિ કરે પણ સિદ્ધાંત સિદ્ધાંત શરીરના સ્તવન થી આત્માનું સ્તવન થઈ શકતું જ નથી. ધોળું સોનું કહેવાય, છાસ્યું સોનું અમારી અહીંયા ચાંદી વધારે મળેલી હોય તો છાસ્યું સોનું કહેવાય. છાસ જેમ સફેદ છે ને એમ એ આમ બહુ પીળું ના લાગે, સફેદ જેવું લાગે તો છાસ્યું સોનું કહેવાય. એ બે જુદી ચીજ છે. કોઈ દી હોય પીળો સોનું કેવાનો વ્યવહાર.
કહેવાના વ્યવહારથી એને વસ્તુ જેવી માની લીધી એટલે એને બે ની એકતા થઈ,
એકતા થઈ ગઈ, ભેદના નથી. પોતાની વાત છોડવી જ નથી પછી કલામ, પોતાની વાત એ છોડતો નથી અજ્ઞાની, જીદી થઈ ગયો છે બહુ જીદી.
ભાવાર્થ, અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર ને તો અસત્યાર્થ કયો છે અને શરીર જળ છે તો વ્યવહારના આશરે જળની સ્તુતિનું શું ફળ છે? અચ્છા ભાવાર્થમાં કહે છે, અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર ને તો અસત્યાર્થ કયો છે
એટલે જે વ્યવહાર ચાલ્યો છે એ પણ થોડુંક જીવને ઉપકારી છે એમ કહેવામાં માંગે છે.
અત્યારે તો એમ કે અસત્યાર્થ કયો છે વ્યવહાર તો એમ, ઓર શરીર તો જળ છે તો પછી વ્યવહારના આશરે જળની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તર એસા પ્રશ્ન ભી બહુ સે લોગ કર સકતે, ભાઈ આત્મા તો અલગ હૈ શરીર અલગ હૈ તો ફિર ઇનકી સ્તુતિ કરને સે ક્યા ફાયદા હૈ તો જળ કી સ્તુતિ ભાઈ એમ બોલો.
એટલે એ વ્યવહાર નો પણ ત્યાગ કરી નાખે, સ્વચ્છંદી થઈ જાય એના માટે, સ્વચ્છંદી ન થાય એના માટે કે ભાઈ એને તીર્થંકર ના પ્રતિમા ને જોઈને મારો આત્માનું સ્મરણ થાય છે માટે સ્મરણ માં નિમિત્ત છે એ છોડી દીધું,
એને
દર્શન છોડી દીધા.
યોગ્ય
છે ત્યાં દર્શન નું
કહીએ તો એને ભગવાન માની લીધું,
અમાલ દે.
અને ઓલું કહીએ કે ભાઈ વિજ્ઞાન ની વાત કરીએ કે આ જુદું છે આત્મા જુદું દેહ જુદું, તો ભાઈ જ્યાં દેહ ની સ્તુતિ જળ જળ ની સ્તુતિ થી શું
ફાયદો? અમે નહીં જઈએ મંદિરે કાલથી, અમને મિથ્યાત્વ નો દોષ લાગે, એને કઈ તત્વ સમજવું નથી.
તેનો ઉત્તર, વ્યવહાર ને સર્વથા અસત્યાર્થ નથી ત્યારે આવું કેવું પડે ને એને,
હા
વ્યવહાર ને સર્વતા અસત્યાર્થ નથી નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કર્યું છે.
એને નિશ્ચયને છોડી દીધો અને વ્યવહાર અસત્યાર્થ જાણીને છોડ્યો, નિશ્ચયમાં આવ્યો નહીં, તતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ દુકાને વ્યો જાય,
વળી છદ્મસ્ત ને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી.
જોયું બે લીધું છ છદ્મસ ને પોતાનો આત્મા દેખાતો નથી અને પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. તીર્થંકર ની સ્તુતિ કરે, પરનો આત્મા દેખાતો નથી, શરીર દેખાય છે. જો
તેની શાંત રૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાંત ભાવ થાય
છે.
આવો ઉપકાર જાણી
પ્રતિમાને પણ સમ્યક દર્શનમાં નિમિત્ત
કહ્યું છે. એની મુદ્રા માં એટલું શાંતિ, એટલું આનંદ જોઈને એમ થાય કે અંદરમાં જે એ વસ્તુને જે
આવા અરિયંત હોય છે, અરિયંતના દ્રવ્યગુણ પર એનો વિચાર આવે
એમ, અથવા એ આમ કરીને આમ જુએ છે તો અંતરંગમાં જુએ છે ને, અંતરંગમાં કોઈ જ્ઞાન આનંદ વાળી વસ્તુ છે.
એ જો
હું જો તો એને કામ થઈ જાય,
કામ થઈ જાય. એટલે એને નિમિત્ત કહ્યું છે પ્રતિમા.
મુદ્રાને દેખી પોતાને જ પણ શાંત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રય પણ સ્તુતિ કરે છે.
આ મુનિઓને, મુનિની વાત કરી ને, એના એના અનુસંધાનમાં કહી
બરાબર, શરીરના આશ્રય પણ સ્તુતિ કરે છે તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે.
વિતરાગ ભાવ થતો નથી,
વિતરાગ ભાવ નહીં હોતા,
વિતરાગ ભાવ કા નિશ્ચય હોતા હૈ.
બરાબર,
એ પણ ઉપકાર છે,
એ પણ ઉપકાર છે.
વિતરાગ ની પ્રતિમાને પણ જેમ જીનવાણી ને નિમિત્ત કહ્યું છે,
એ
વિતરાગ ની પ્રતિમાને પણ જેન પ્રતિમા જેન સાથી કહ્યું છે. એટલે
બધી
વાત કેવી, કેવલ સમજવી જોઈએ તો સમજાય. આ સમજવાથી સમજાયું છે. શું કહો તમે?
સમજવાથી
સમજાય. હા,
સમજના
સમજના હૈ,
જેને
સમજવું છે એને સમજાય
છે,
જેને સમજવું છે એને સમજાય છે. બસ, એને સમજવું જ નથી એને નહીં સમજાય. બરાબર,
ઉપરની વાતને હવે ગાથાથી કહે છે. પણ નિશ્ચય નથી યોગ્ય નહીં દેહ ગુણ કેવળી તણા, જે કેવળી ગુણ ને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. તે સ્તવ નિશ્ચયમાં યોગ્ય નથી કારણ કે શરીરના ગુણો કેવલીના નથી. જે કેવલીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવલીની સ્તુતિ કરે છે.
કેવળી તો અત્યારે નથી, તો કેવળીના ગુણોની સ્તુતિ કેમ કરવી કે આ કેવળી છે એમ, એમ આસ્તે 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 લેતા લઈ જાય, અંદર લઈ જાય ધીમે ધીમે. બહુ સરસ છે સંકલના. ટીકા
ટીકા. જેમ ચાંદીનો ગુણ જે સફેદ પણ તેનો સુવર્ણમાં અભાવ છે, માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું. સફેદપણાના નામથી સોનાનું નામ નથી
બનતું,
કેમકે જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું તેનો સુવર્ણમાં અભાવ છે,
અભાવ છે,
જેમાં જેનું અભાવ છે એના નામથી એની સિદ્ધિ કેવી રીતે
થાય?
માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું. એમ લાગે જાણે બેઠા હોય ને આપણે બધી આમ વાત કરતા હોય, વાતચીત કરતા હોય, એવું એવું નથી લાગતું.
એવું છે,
એવું લાગે
છે, એવું લાગે. બહુ સરસ છે.
નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું. સુવર્ણના ગુણ જે પીડા પણું આદિ છે તેમના નામથી સુવર્ણનું નામ થાય છે. તેવી રીતે શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમનો તીર્થંકર કેવલી પુરુષમાં અભાવ છે, માટે નિશ્ચયથી શરીરના શુક્લ રક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન નથી થતું. તીર્થંકર કેવલી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર કેવલી પુરુષનું સ્તવન થાય છે. એના ગુણોનું સ્તવન કરવાથી જ એનું સ્તવન થાય છે. હવે શિષ્ય નો પ્રશ્ન છે કે આત્મા તો શરીર નો અધિષ્ઠાતા છે, એની છોડતો નથી
નથી છોડ, શરીર નો માલિક છે આત્મા તો, અધિષ્ઠાતા એટલે માલિક છે એનો,
તેથી શરીરના સ્તવન થી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી, એવા પ્રશ્નના ઉત્તર રૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહી છે.
નિશ્ચય નહીં થી તમે એનો નિષેધ કેમ કરો છો? કેમ કે શરીરનો માલિક તો આત્મા જ છે, શરીરનો કઈ માલિક બીજો કોઈ નથી. અથવા એમાં રહેલો છે શરીરમાં, એનો માલિક છે એમ.
વર્ણન કરે નગરી તણો નહીં થાય વર્ણન ભૂપનો, ધીધે શરીર ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવલી ગુણ. જેમ નગરનું વર્ણન કરતા છતાં રાજાનું વર્ણન કરાતું નથી થતું નથી તેમ દેહના ગુણનું સ્તવન કરતા કેવલીના ગુણોનું સ્તવન થતું નથી. ટીકા ઉપરના અર્થનું ટીકામાં કાવ્ય કહ્યું છે. અચ્છા, પ્રાકાર કવલિતાંબરમ ઉપવન રાજિની ગીણા આકાશને વેસ્યું છે, અર્થાત તેનો ગઢ બહુ ઊંચો છે. બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિ તલને ગળી ગયું છે, અર્થાત ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે, અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે, અર્થાત ખાઈ બહુ ઊંડી છે.
આ ગિરનાર ઉપર આપણે જઈએ છીએ ને ત્યારે જૂનાગઢનો જે ગિરનાર છે ને, એની આજુબાજુ ખાઈ દેખાય છે, અત્યારે છે ખાઈ, અને ગઢ બહુ ઊંચો એ દેખાય છે, ને અંદર તો બગીચો હોય છે. એટલે અગાઉના કાળમાં કોઈ દુશ્મન ચડી આવે તો એ ગઢમાં આવી ન શકે, અને એને પાણીની કેનાલ પાર કરવી પડે, ખોદેલી, સમજી ગયા, પાણી ભરેલું હોય એમાં, ખાલી નહીં પાણી ભરેલું હોય ચારે બાજુ, એટલે કોઈ ચડી ન શકે, ચડાવો ન કરી શકે, રક્ષણ.
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી, કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે, તો પણ કોટ બાગ ખાઈ આદિ વાળો રાજા નથી.
રાજા નથી એ, દિવસના એના ઉપર ઉલ હોય પાટિયાનો દિવસના, અને રાત પડે સાંજે એટલી સંચાથી આખો પુલ આ બાજુ આવી જાય, એટલે કોઈ અંદરમાં રાત્રે પણ ના આવી શકે એવી જાત રક્ષણ માટે. નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. નગરનું વર્ણન કર્યું પણ રાજાનું વર્ણન ના થયું થાય, કારણ કે જોકે રાજા તેનું અધિષ્ઠાતા છે, એનું આવ્યો હતો ને અધિષ્ઠાતા છે, તો પણ કોટબાગ ખાય આદિ વાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું ઉસ્તવન કરીએ તીર્થંકરનું ઉસ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે.
એકલી વ્યવહારને ક્યાંક અભૂતાર કે કંઈક ગૌણ કરીને અભૂતાર કે નિશ્ચિત ભૂતાર છે આ વાત. અનાદિથી સાંભળવા મળી નથી કે ભગવાનના દર્શન કરતા ધર્મ થાય માને છે, પણ ભગવાનના દર્શન કરતા કા મિથ્યાત્વ થાય અને કા જ્ઞાની હોય તો શુભ ભાવ થાય, પણ જ્ઞાનીને પણ ધર્મ ન થાય એ વાત બહાર જ આવી નહોતી. જ્ઞાનીને તો મિથ્યાત્વ દોષ લાગે, અને જ્ઞાનીને પણ શુભરાગ થાય, ધર્મ તો ન થાય ને એના લક્ષે. તીર્થંકર સાક્ષાત તીર્થંકર હોય તો નહીં ને પછી. આ વાત હતી જ નહીં, બિલકુલ અપૂર્વ વાત બહાર આવી. ઊંચે ઊંચે ચડાવવાની વાત કરી તો ભાઈ ધર્મ ન થાય તેને શુભ ભાવ થાય, તો ધર્મ ન થાય તો કાલથી જવાનું બંધ કરી. બોલો, એટલે એને એને પહોંચાય નહીં અજ્ઞાનીને કોઈ સાથે. આ મને કઈ, આ મને બહુ ગઈ, મૌન જઈ મજા નથી. હું ટ્રાય કરું છું, નથી દેવા તમારે, પણ ધીમે ધીમે આવી જશે ઠેકાણે. ચાલો, આ બોલવાનો ધર્મ નથી, ઊંડો ઉતરવાનો ધર્મ છે. ચાલો, એનો શ્લોક છે 26 બોલો. એ આર્યા ના એ આર્યા રાગ, રાગ છે ને.
નિત્યમ વિકાર સુસ્થિત સર્વાં અપુરુ સહજ લાવણ્યમ અક્ષોભમિવ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ, જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ. જિનેન્દ્ર નું રૂપ ઉત્કૃષ્ટપણે જીવંત વર્તે છે. કેવું છે તે, કે જેમાં સર્વાંગ હંમેશા અવિકાર અને સુસ્થિત સારી રીતે.
એની ઉપરની એક લીટી વાંચવાની
હોવી ના,
તેવી રીતે શરીરનું સ્તવન કરીએ તીર્થંકર બાંધાઈ ગયું બરાબર. પછી
એમાં સર્વાંગ હંમેશા અવિકાર અને સુસ્થિત સારી રીતે સુખરૂપ સ્થિત છે, જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, અર્થાત જે સર્વને પ્રિય લાગે છે, અને જે સમુદ્રની જેમ ક્ષોભ રહિત છે, ચલાચળ નથી. આમ શરીરનું ઉસ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું ઉસ્તવન થતું નથી.
જેવું છે એવું તોય પણ થતું નથી, એમ
થતું નથી. કારણ કે જોકે તીર્થંકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતા પણ છે, તો પણ સુસ્થિત સર્વાંગ પણ લાવણ્ય આદિ આત્માના ગુણ નથી, નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ
છે.
બરાબર.
બોલો, 30 ગાથા પૂરી થઈ, 5 ગાથા સુધી બધી દલીલો નહીં વિભાગ સમજાયું. કે શરીરના ગુણ છે જુદા છે, આત્માના ગુણ જુદા છે. ખૂબ મહેનત કરી આપણા માટે. ખુદ ખુદ ભગવાને તો બબે લીટીની ગાથા કરી, પણ આને બહુ કરી, ખોયલું બહુ, ખોયલું બહુ. એના પક્ષથી પણ દલીલ કરી.
હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે.
હવે એક મિનિટ, આ જે મથાળું છે એમાં કૌંસ કર્યું છે તીર્થંકર કેવડીની, એમાં ઉપર કે તીર્થંકર કેવડી છે. એટલું જ, અબ નિશ્ચય સ્તુતિ કે છે. તીર્થંકર કેવડી સ્તુતિ જે કૌંસમાં કર્યું છે, એ ઓલું ચાલતી વાત આવે છે, એના અનુસંધાન એમ મૂક્યું છે, બાકી સંસ્કૃતમાં નથી.
તેમાં પહેલા ગે ગાયક ના સંકર દોષ નો પરિહાર કરી સ્તુતિ કહે છે.
એટલો શબ્દ છે, એટલો શબ્દ છે.
જે ગાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે. જે ગાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે.
એમ કેમ કહ્યું? વ્યવહાર સ્તુતિમાં નેક નેક નો શંકર દોષ થાય છે એમ કહું છું.
વ્યવહાર સ્તુતિમાં ગે ગાયક નો શંકર દોષ થાય છે. આ દેહ જણાય છે એનો, એ પણ ઇન્દ્રિય, અને એને દેખે એ પણ ઇન્દ્રિય, એ આંખ, અને જે ભાવેન્દ્રિય એને દેખે એ પણ ઇન્દ્રિય, અને એ બધું એક એક ગે પણ આત્મા ગાયક. અને મેં સ્તુતિ કરી, મેં જોયા ભગવાનને, મેં સ્તુતિ કરી.
જ્ઞેક નાયક ના શંકર દોષ નો પરિહાર કરે છે. એનો અર્થ એમ થયો કે દેહ ને જોઈને જે કોઈ સ્તુતિ કરે છે ભગવાન ની, એને જ્ઞેક નાયક નો શંકર દોષ ઉત્પન્ન થાય છે. એટલે અધ્યોષાન, મિથ્યાત્વ, અજ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચરિત્ર, ત્રણેય દોષ આવી જાય. એટલે એમ વિચારાયો બેન કે અત્યાર સુધી આ પાંચ ગાથામાં જે વાત કરી એ જીવો જ્ઞેક નાયક નો શંકર દોષ કરતા. અજ્ઞાનીની મુખ્યતાથી આપણે વાત કરીએ છીએ. મુનિને નિશ્ચયપૂર્વક વ્યવહાર સ્તુતિ છે એને અત્યારે આપણે ગૌણ કરીએ, કેમ કે એ પણ પોતે અહીંયા ગૌણ કરી નીકળી છે. મિથ્યા દ્રષ્ટિને જ જે જ્ઞેક નાયક શંકર દોષ થાય એની જ વાત છે. સમજી ગયા? ઓને જ્ઞેક નાયક નો શંકર દોષ નથી થતો. શંકર દોષ થતો ભાવિ ભાવક નો નહીં. ભાવિ ભાવક નો દોષ બે પ્રકારે કહ્યો, જીત મો અને ક્ષીણ મો. ઈ ભાવ્ય ભાવક તો ચારિત્ર ના રાગ માં ગયો, ઉઘાડું ચોખ્ખું. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી સાધક ને જ હોય, અને એ દોષ તો શ્રેણીમાં જ ટળે. એ દોષ સાતમે ગુણ સામે ટળતો નથી. મારું કેવું તમે છે, છઠ્ઠે સાતમે હજારો લાખો વર્ષીએ તો ભાવિ ભાવક શંકર દોષ ટળતો નથી, ઉપસમ રૂપે થતો નથી, ક્ષપક રૂપે થતો નથી. ઉપશાંત મો ને ક્ષીણ મો બે શબ્દ વાપરા. એટલે ખરેખર તો શ્રેણી જે ચારિત્ર છે એ મારે તમે કીધું છે, કેમ કે આ એકની ગાથા પછી સીધો મોહ પ્રત્યે નિર્મમ છે. ભલે શ્રદ્ધા અપેક્ષા એ નિર્મમ તો ચોથે થઈ ગયા, અને છઠ્ઠા સાતમા વાળા પણ નિર્મમ છે, પણ એ મોહને જીતતો નથી. હજી ઉપસમ રૂપ કે ક્ષપક રૂપ. એટલે આખી વાત ચારિત્રની એકત્રી બત્રી બત્રી લીધી. એનો અર્થ એમ છે કે અહીંયા દર્શન મોહ નો અભાવ ની વાત કરે છે. આખી વાત ઈ છે, એ કેવું છે, અન્યાય થી ભાવ્ય ભાવક બે મગાથામાં લીધું. સમજી ગયા? અને અહીંયા ગે ગાયક શંકર દોષ કહે છે. એટલે ગે ગાયક ના શંકર દોષ થી જ મોહ ઉત્પન્ન થતો, અને ગે ગાયક નો શંકર દોષ ચડે તો મોહ નો ક્ષય થઈ જાય. વિખ્યાતો એમ મારે તમને કહેવું, આ ગાથા એમ બતાવે છે. થોડી ચર્ચા કરીએ છીએ એટલા માટે, આપણે કઈ ઉતાર નથી. સમજી ગયા? આમ કેમ આ પાંચ ગાથા પછી આ ગાથા કેમ આવી, અને આ ગાથા પછી ઉપશ્રમ ને ક્ષપક કેમ લીધું? ચારિત્ર નો પ્રકાર છે.
એટલે આમાં દર્શન મોહ
છે. હા,
એમ
અભાવની વાત છે. ચોક્કસ શંકા નથી એમાં. એમ મારું કહ્યું, ઓલી બે ગાથા એમ બતાવે છે. સમજી ગયા? જ્યારે હજી કોઈ કરે તર્ક, આપણે તર્ક કરીએ કે આમાં મુનિ લીધું છે, જો કૌંસમાં મુનિ લીધું છે, આમ જે કરે એને જીતેન્દ્રિય જીન છો કહેવાય, એ મિથ્યા દ્રષ્ટિ ને કહે છે. થઈ ગયું, હવે હવે સમય દ્રષ્ટિ થઈ ગયું, થઈ ગયું. એટલે જગત ના જીવ મારે તમને એ કહ્યું છે કે જગત ના જીવો રાગની હારે એકતા કરે છે, અને એ તો એને દોષ પણ લાગે કે રાગ તો પીન છે. એ તો એને દોષ પણ ખ્યાલ આવે તો લાગે કે એ રાગ છે, જળ છે, અચેતન છે, કસાય છે. કસાય અને આત્મા તો જુદા જ હોય છે, પણ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન માં આત્મા જુદા હોવા એ બેન એના ઉપદેશે ઓછા. આટલા શાસ્ત્રો છે, દિગંબર શાસ્ત્રો, એમાં આ ઉપદેશ ઓછો આવે છે. નહીવત આપણે કહીએ, નહીવત. અને સમયસા રાજ્ય શાસ્ત્ર માં પણ નહીવત છે, અપેક્ષા એ પેલો ધરાકો કર્યો કે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ એ જ મોહનો નાશનો ઉપાય છે, અને મોહમાં મોહ ઉત્પન્ન થાય છે. એને જીતી લે તો જીતમો થઈ જશે. જીતેન્દ્રિય જીત, જીતેન્દ્રિય જીત, ઇન્દ્રિયને જીતી. અને જીતેન્દ્રિય જીન કયો પાછો? જીન છે ને, જીન એટલે ચોથા ગુણતા ને જીન ની શરૂઆત થાય. એ ગુરુદેવ બે શાસ્ત્ર ના આધાર મૂકી ને બતાવ્યું ચોથા ગુણતા ને જીન. હા હા, એ આવે છે જીન જીનવર, તેનું બરાબર છે. એટલે મારું જ્ઞેય ને હું જ્ઞાતા એ દોષ લાગતો જ
નથી.
હું પરને જાણું છું, એ તો સ્વભાવ છે. કેવલી લોકાલોક ને જાણે ને હું પરને જાણું છું મારા ક્ષોભ અનુસાર. ઘરનો ચોર છે આ, ચોર ચોરી કરે છે એટલે લૂંટી લે છે, એના વિતરાગ ભાવને એને ખબર નથી. જીન શાસ્ત્રો નો વેરી છે, અજૈન છે. આખા તો સાધુ બોલ્યું, અને જો મને વાંચવા બેઠો હું દોઢ બે વર્ષ થયું, અને બધ અધિકાર આવ્યો, ધર્માસ્તે કઈ મને જણાય છે, અધ્યક્ષના સાથે આ શું ભાવ બધની પરાકાષ્ઠા, સમકક્ષી ભાવ બંધ. સમકક્ષી કહ્યું ને, મારું જીવાડું અને પરને જાણું, એક જ પ્રકારનું વિખ્યાત છે. વિખ્યાતમાં કઈ દોષ નથી જાય. ગમે એમ હોય, બહુ ઊંડી વાત આ ઘર કરી ગયેલી છે. જો મિથ્યાપણા નાશનો ઉપાય ગ્રેક નાયકનો શંકર મોટા તો તને સમય દર્શન થશે. બોલો, ભાવિ ભાવની આ વાત જ નથી કરી. એટલે રાગની હારે એકતાની વાત ન કરતા લેની હારે એકતા, ઇન્દ્રિય જ્ઞાનની હારે એકતા તમે થઈ ગઈ. એ વિચાર એમાં ભગવાનના દર્શન પૂજા કરી, ભગવાનના દર્શન કર્યા એમાં તને મિથ્યાત્વનો દોષ લાગ્યો એ બતાવે છે. આ સર્વ સામાન્ય જીવ નહીં છે. વ્રત ને નિયમ ને કસાય ની મનતા, પાંચમા વ્રત એની વાત લીધી જ નથી. એવો જીવ લીધો જ નથી. એવા જીવ તો ઓછા હોય, બાકી સર્વ સામાન્ય જીવ તો દેવ દર્શન, દેવની પૂજા ભક્તિ એવો પ્રથમ શુભતા હોય એમ નથી. કોઈના સમજાવ્યાથી જીવ સમજે એવું નથી, કોઈ કાળે નથી, કોઈ કાળે નથી. નિમિત્ત અકિંચિત કરશે. જીસકો સમજ ના આવો,
જેને
સમજવું છે એને જ સમજાશે, એને સમજવું છે સ્વરૂપ એને સમજાશે, એને સમજવું છે એને જ સમજાશે.
એને એમ થાય કે મારે સમજવું છે,
મારે મારું સ્વરૂપ સમજવું છે, આ શું છે.
દરવાજે
બંધ કરી, દરવાજે બંધ થઈ ગયા. એ મોટો દોષ છે, હું સમજી ગયો. એ મોટો દોષ છે. રાગને જાણવું એ વિચાર તો છે. બધા કે રાગને જાણવું વ્યવહાર, રાગને જાણવું વ્યવહાર. એટલે એ વ્યવહાર જેને વ્યવહાર લાગ્યો છે એને વિચાર તો નથી લાગતો. મારું એમ તમને કેવું છે કે રાગને જાણવું વ્યવહાર છે, વ્યવહાર છે એમ કે એને રાગને જાણતા રેગના એક્શન કરતો થાય છે એ ન લાગે. ન લાગે ક્યાં છે નિશ્ચય એ ના જાણો. રાગ ને વ્યવહાર તો જાણો. એ ગુરુદેવ લીધું છે 146 પાના ઉપર, 141 46 પાના 46. પ્રિય છે તો ખરી ને, જાણી તો જઈને, પોતું થોડી છે, એનું જ્ઞાન થાય છે ને, જ્ઞાન તો કરવું જોઈએ ને. બહુ સરસ પ્રિય લીધું છે, જો પ્રિય નું લીધું પાછું
એમ કરીને મિથ્યાત્વને
પુષ્ટ કરે છે. આ ભાવિંદ્રી ના વિષય ની બધું ઇન્દ્રિય માં નાખ્યું. એટલે મને દસકા જયારે હાથ આવીને ચોટ લાગી મને તો
હોય છે,
બહુ છે. દસકા હાથમાં આવીને